ભક્ત જ્યારે દેહને મૂકે છે ત્યારે પોતે ધામમાં જાય છે, ઇન્દ્રિય અંતસ્કરણ બધાય જડ થઈને પડ્યા રહે છે. અને એ 24 તત્વ છે તે માયામાંથી થયા છે માટે માયારૂપ છે ને જડ છે. અંદેહ ઇન્દ્રિયો અને અંતસ્કરણ રૂપ જુદા જુદા જણાય છે. તો જેમ એક પૃથ્વી છે તે તત્વ ત્વચા માંસ મજ્જા અસ્થિ ને સ્નાયુ એ 5 રૂપે થઈ છે ને કાચ રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે, તેમે માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપે જુદે જુદે પ્રકાશે જણાય છે. મહારાજ કે ઇન્દ્રિયો અંતસ્કરણ તમામ કેવા છે? તો માયા જ છે. આંખે માયા છે, કાને માયા છે, જીહવા પણ માયા છે, ત્વચા પણ માયા. એક માયા અનેક રૂપે થઈ છે, એક માયા અનેક રૂપે થઈ છે. કાન રૂપે માયા થઈ, આંખ રૂપે માયા થઈ, ત્વચા રૂપે માયા થઈ, આ બધા રૂપે માયા જ થઈ છે. માને માયાએ જ અનેક રૂપ ધારણ કર્યા છે. પણ માયાનો એક ગુણ છે, શું ગુણ છે ખબર? તમોમય હરે શક્તિ. એ અંધકારમય છે પણ શું છે? તો ભગવાનની શક્તિ છે. ભગવાનના ભક્તો યાદ રાખે, માયા કોણ છે? ભગવાનની શક્તિ છે. એની સાથે કામ લેતા જો કોઈને આવડી જાય, એની સાથે કામ લેતા જો કોઈને આવડી જાય તો માયા જીવાત્માને મુક્ત કરે છે. ભગવાનના ભક્તો યાદ રાખે, કોઈને કામ લેતા જો આવડી જાય તો માયા જીવાત્માને મુક્ત કરે છે, અને કામ લેતા જો ન આવડે તો બદ્ધ કરે છે. એટલે તો માયાને શું કીધું? માં કીધી. હું તો જાયશ ગિરધર જોવારે મા મુને વારિશમાં. માયાને શું કીધું? માં કીધી. અને માયાને માં માની, માયાને માં માની જીવાત્મા એની સાથે સંબંધ બાંધે છે તો માનું લક્ષણ છે. શું લક્ષણ છે? પિતાની ઓળખાણ કરાવી, પિતાની સાથે હેત કરાવું, પિતાની સાથે પુત્રને જોડી દેવો. માયાને માં માની અને જો કામ લેતા આવડે તો માયા જીવાત્માને પરમાત્માની સાથે જોડી દે છે. પણ માયા ઉપર ભોગ બુદ્ધિ કોઈ લાદે, માયા સાથે ભોગ બુદ્ધિ કરવા જાય તો માયાને લૂંટી લે છે. માની સાથે જેવો સંબંધ રાખવો જોઈએ એવો માયાની સાથે સંબંધ મુમુક્ષે રાખવો જોઈએ. માની સાથે ભોગ બુદ્ધિ ન હોય અને માની સાથે કોઈ ભોગ બુદ્ધિ કરે તો એને શું કહેવાય? પાપીમાં પાપી આત્મા. એની કોઈ દાડો સદગતિ થાય ન થાય. એ માયાની સાથે જે ભોગ બુદ્ધિ ખેલે છે એ બદ્ધ સ્થિતિને પામી જાય છે. માને કે આંખ એની સાથે માપણાની ભાવના રાખે, આંખ દ્વારા પરમાત્માનું રૂપ નિહાળાય, એ દ્રષ્ટિ માંડી માંડીને પરમાત્માના રૂપને જુએ તો એને શું કર્યું કહેવાય? માની સાથે, માયાની સાથે માનો સંબંધ બાંધ્યો કહેવાય. અને એ જ આંખ દ્વારા જગતની ભૂંડી ભૂંડી નારીઓના રૂપને જુએ અને અનેકવિધ અયોગ્ય ઘાટ કરે, શું કહેવાય? આંખ સાથે માયાની સાથે ભોગ બુદ્ધિ એને કરી કહેવાય. પરમાત્માના રૂપને જુએ, આંખ દ્વારા જ જુએ છે. આંખ માયાની જ છે, સમજાય છે? શેના દ્વારા જોવે છે? આંખ દ્વારા જોવે છે. આંખ શેની છે? માયાની છે. તેમ છતાંય એ આંખ જીવાત્માને મોક્ષ કરી આપે અને એ આંખ દ્વારા જગતના રૂપને જોવે તો બદ્ધ સ્થિતિને પમાડી દે છે. કાન એ માયાના જ છે પણ પરમાત્માની કથાને સાંભળે તો એ માયા જીવાત્માને મુક્ત કરી દે, અને આંખ દ્વારા જગતના ભૂંડા ભૂંડા શબ્દો સાંભળીને ભૂંડા ભૂંડા ઘાટ કરે તો બદ્ધ સ્થિતિને પમાડી દે છે. માટે માયા ખરાબ જ છે. કોઈ એમ કે માયા શું કામ થાય, આમ છે તેમ, માયા ખરાબ જ છે એમ નહીં, પણ માયાની સાથે કામ લેતા આવડવું જોઈએ. કામ લેતા જો કોઈને આવડી જાય માયાની સાથે તો માયા તો મહારાજ કે ભગવાનના ભક્તને સહાયરૂપ છે. ભગવાનના ભક્તને માયા સહાય કરે છે ભગવાનનું ભજન કરવામાં. અને હકીકત માયા દ્વારા જ ઇન્દ્રિય અંતસ્કરણ થયું. આંખ ન હોત, કાન ન હોત, આપણે કરત હું કેવી રીતે ભગવાનનું ભજન કરત? જીભ ન હોત તો પરમાત્માનું નામ સ્મરણ કેવી રીતે કરત? મગજ જો ન આપ્યું હોત, મગજ ન આપ્યું હોત તો પરમાત્માનું ચિંતન કેવી રીતે કરત આપણે? કો એટલે માયા એ પરમાત્માના ભક્તને માટે તો સહાયરૂપ છે, પણ એની સાથે ભોગ બુદ્ધિ રાખનારો જે જગતનો જીવ છે એને માટે માયા ભયંકર છે. મારે એક જ માયા ઇન્દ્રિય અંતસ્કરણ એવા અનેક રૂપે થઈ છે. કેવી રીતે? તો મહારાજ કે કાચ રૂપે પણ કરનારની કિંમતે પૃથ્વી છે તે કાચનું રૂપ ધારણ કરે છે. કાચ એમ જ થયો, કાચ થયો શેમાંથી? પૃથ્વીમાંથી. કેમ થયો? તો કોઈક એમાં બુદ્ધિ લડાવી, બુદ્ધિ લડાવી, એમાંથી અનેક વિધ પેલું કરી અને છેવટે એને કાચથી તેમાં પૃથ્વીને મૂકી દીધી. પૃથ્વી તો એની એ છે, એ ધૂળના રૂપમાંથી તેની કાંઈ કિંમત હતી? એની કોઈ કિંમત નથી. રસ્તામાં રખડતા પથ્થરના રૂપમાં હતી તો એ લોકોને આનંદ આપવાને બદલે દુઃખ આપતી હતી. કોઈના પગે પથ્થર ચડે તો ઠેસ વાગે, લોહી કાઢતો હતો. પણ એના ને એના ઉપર જ્યારે યોગ્ય ક્રિયા કરવામાં આવી ત્યારે પૃથ્વી કાચના રૂપમાં થઈ અને અનેક લોકોના માટે ઉપયોગી બની ગઈ. એવી રીતે મહારાજ કહે જે ઇન્દ્રિયો અંતસ્કરણ છે એ પૃથ્વીના રૂપમાં તમે સમજો, જળના રૂપમાં સમજો, એના ઉપર જો યોગ્ય ક્રિયા કરવામાં ન આવે તો ઠેસ વાગે અને લોહી નીકળે. એમ ઇન્દ્રિય અંતસ્કરણ હેરાન કરે, પરંતુ એની પાસે કામ કઢાવતા જો આવડે તો જેમ પૃથ્વી કાચના રૂપમાં થઈને અનેક લોકોને સહાયરૂપ બની એમ ઇન્દ્રિય અંતસ્કરણ પણ પરમાત્માના ભજનમાં મહા સહાયરૂપ બને એમ છે. એવી રીતે મહારાજ અહીંયા મધ્યના 34મા વચનામૃતમાં વાત કરી. હવે સમજીએ 35મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1880ના ભાદરવા સુદ એકાદશીની દિવસ રાતલી પાછલી 6 ઘડી રહી ત્યારે શ્રી મહારાજ સૂતા ઉઠીને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઝારની ખાણ ઉપર ઢોલિયો ઢળાઈને બિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી પછેડી ઉઠી હતી ને શામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા છે, ભગવાનને સંભાળતા જાજો, તમને જાજુ સંભાળતો ન આવડે ને તો આ ઘનશ્યામ મહારાજ છે ને દર્શન કર્યા છે ને, બસ એને સંભાળી રાખજો. આજ તો અમને નિદ્રા બહુ આવી અને ઘણું ઉઠવાનું કહ્યું પણ ઉઠાયું નહીં, ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે ને તે વિચારે કરીને જે નિર્ધાર કર્યો છે તે કહું છું. જે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત દેખતો ને હમણે પણ દેખું છું, તે આત્મા સૂર્યના જેવો પ્રકાશયુક્ત છે ને આ મારી શરીર ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી, પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્સંસ્કાર વાળો કોઈક વિરલો હોય તેને થાય છે અને બીજાનો તો બીજો તો એ આત્માને આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય? તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી. અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે એવી તો આશા કોઈને રાખવી નહીં. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનના ચરિત્ર ગાવવા ગાવવા સાંભળવાનું, ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વહાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધને વિશે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય, એટલું જ પ્રયોજન છે. પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું નહીં. અને વળી જગતમાં એમ વાર્તા છે જે મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા, એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાનો હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એને એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી જ નહીં. અને આ વાર્તા તે એમ જ છે, પ્રેમમાં કાંઈ સંશય રાખવો નહીં. તે માટે ધર્મમાં તે ક્યારે રહેવાય તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કહ્યા છે તેમાં રહે તો એણે ધર્મમાં રહેવાય, અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે તો તેણે ધર્મમાં રહેવાય. બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે ને યુવાન અવસ્થાવાળી જે પોતાની મા બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દ્રષ્ટિ માંડી ન જુએ તો એણે ધર્મમાં રહેવાય. એ રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું એ ચાર વાના જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છે, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાય ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગૌરાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતન કરવું, અને જેને એવું ચિંતન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી, તે વાર્તાને ધારે ત્યારે દેહમાં જે મંદવાળનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ, પણ એ ઘણાક આત્માને દેખતા હતા તો પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં. બે ભાગ કરવો પડશે, બહુ લાંબુ છે વચનામૃત. મહારાજ કહે આજ અમને રાત્રિ બહુ નિદ્રા આવી, ઉઠવા મહેનત કરી પણ ઉઠાણો નહીં, અને પછી નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો. વાત તો સાંભળો, ઊંઘ બહુ આવી અને ઊંઘમાં વિચાર બહુ કર્યો. કેટલી અદ્ભુતતા છે, ઊંઘમાં વિચાર હોય એનું પરમેશ્વર પણ બતાવે છે. ઊંઘ ઘણી આવી, ઊંઘમાં વિચાર બહુ કર્યો, અને વિચારે કરીને નિર્ધાર કર્યો. શું કર્યો? તો કે રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ મેં આત્માને સાક્ષાત દેખતા ને હમણે પણ દેખું છું, ને આત્મા સૂર્યને જેવો પ્રકાશયુક્ત છે, ને આ મારી સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. અહીંયા મહારાજ એક એકાંતિક કોઈ ભક્ત હોય તેની કેવી સ્થિતિ હોવી જોઈએ, અને કેવી સ્થિતિને પામે ત્યારે એને એકાંતિક ભક્ત કહી શકાય એ મહારાજ બતાવી રહ્યા છે. તો આપણે એમ કહી શકીએ, વાતો કરી પરમ એકાંતિક ને એકાંતિક, પણ મહારાજ કે એકાંતિક તો ત્યારે કહી શકાય આવી સ્થિતિ થાય. કેવી સ્થિતિ થાય? અખંડ આત્માને દેખે, અખંડ આત્માને દેખે, અને આત્માને પ્રકાશયુક્ત દેખે, અને પોતાની તમામ ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેની વિશે લેશ માત્ર જેનું મન વિક્ષેપ ન પામે, અને સતત પોતાને અનુસંધાન રહે કે હું આત્મા છું અને પરમાત્માનો દાસ છું, ત્યારે એને પરમ એકાંતિક સ્થિતિને પામેલો ભક્ત કહેવાય. આપણે તો ઘણી ફેરી કોઈ સ્થિતિ ન હોય ને તો બહુ મોટા બિરુદ આપી દઈએ. તો કે ભગવાનના ભક્તનો મહિમા સમજવો જોઈએ, પણ બહુ મોટું બિરુદ આપવાથી તકલીફ એ થાય, પોતાના મનમાં શું થઈ જાય કે હવે હું તો પૂર્ણતાને આરે પહોંચી ચૂક્યો છું, તે વ્યક્તિ આગળ જતા અટકી જાય. જેનું શ્રેય ઈચ્છવું હોય તેને એના બે ગુણને ક્યારેય બિરદાવા પણ ખરા, ક્યારે બિરદાવા, એના મનમાં એમ થાય કે મારી પાસે કાંઈ નથી, હું કાંઈ નથી, અને મોક્ષ માર્ગ થકી પડી જાય એવી સ્થિતિ જ્યારે આવે ત્યારે એને બિરદાવો, અરે ભલા માણસ હોતા હશે, તારી પાસે તો ગજબની સામર્થ્ય છે, એમ કરીને એને આગળ વધારવો. પણ એ વ્યવસ્થિત આગળ વધતો હોય અને કોઈ બીજો વિક્ષેપ ન હોય અને એને અવલંબને કરીને એને મનમાં એમ થતો કે હું કંઈક કંઈક છું, ત્યારે તેને ટોકવો, ત્યારે એને ટોકવો, એને એમ કહેવું કે આટલેથી નિયક્ષરધામમાં જેવું આમ કરવું પડશે તો મુમુક્ષ વધારે વધારે આગળ જાય, નતર મુમુક્ષ પોતાની સ્થિતિ થકી પડી જાય. ભારવી કવિ બહુ થઈ ગયા મોટા, એ ભારવી પોતે બહુ સુંદર કાવ્ય બનાવતા, અને કાવ્ય જ્યારે રજૂ થાય ને ત્યારે સારા સારા મોટા મોટા કવિઓ એને આવકારતા, મોટા મોટા પુરસ્કારો આપતા. પણ મોટો પુરસ્કાર લઈને પાછા ભારવી પોતાના પિતાની પાસે જાય અને એમ કે, પિતાજી આ કાવ્યની રચના મેં કરી અને એના બદલામાં મને આવો સરસ પુરસ્કાર મળ્યો. એના પિતા કાવ્યને વાંચીને બે ચાર ભૂલ કાઢે અને કવિ ભારવીનું મગજ જાય, વળી એના કરતાં શ્રેષ્ઠ કાવ્ય બનાવે અને વળી પુરસ્કાર લઈને પિતાને દેખાડે ને તો એક બે ભૂલ તો કાઢે જ. આખી દુનિયામાં નામ પંકાઈ ગયું કવિ ભારવીનું, પણ એના પિતા તો ખોટે જ કાઢે. એમ કોઈ દાડો ન બોલ્યા, બેટા બહુ સરસ કાવ્ય તું બનાવ્યું છે, આવું તો કોઈ બોલ્યા જ નહીં. એક દાડો કવિ ભારવીને એવો મગજ ગયો કે આ ડોહો એક જ નિંદે છે મને, આ બધાય વખાણ્યા છે ને, આખી દુનિયા મોટા મોટા કવિઓ એમ કહે છે કે નહીં કવિ ભારવીનો કોઈ જોટો નથી ને, આ બુઢો જ્યારે દેખાડે ત્યારે એક બે ભૂલ તો કાઢે જ છે. હવે આ દુનિયામાં મને કોઈ એમ ન હોય કે ખામી છે, એમ જો કરું તો આને ઉલાળ નાખવો પડે. જીવને કેટલી હદે પહોંચે, આને ઉલાળ નાખો ને તો કામ થઈ જાય. એ વિચાર કરી અને ભારવીએ મનમાં વિચાર કર્યો મારવો કેમ એના બાપને. ઓ બહુ વિચારને અંતે એક આઈડિયા મળી આવ્યો. સવારના પહોરમાં મારા માતા પિતા બે ગામની બહાર શંકરનું જે મંદિર છે ને ત્યાં દર્શન કરવા માટે જાય છે, તે રસ્તા ઉપર નીકળશે, હું એક વૃક્ષ ઉપર ચડી જાઉં અને એ જ્યારે ત્યાંથી નીકળે એક કંઈક મારીશ અને મારતાની સાથે એને પૂરું કરી નાખીશ. આવો સંકલ્પ કરીને વૃક્ષ ઉપર ચડી ગયા. એના માતા પિતા નીકળ્યા, શસ્ત્ર સજીને બરાબર તૈયાર નીકળ્યા, એટલે બરાબર તૈયારી રાખી કે હમણાં એ નીકળે એટલે પૂરા કરી નાખવા. તેના માતા પિતા બે વાતો કર્યા કરતા હાલ્યા જતા હતા. ભારવીના મનમાં થયું કે આ વાતો શું કરે, જરા ખાંભળું જ ખરો. તેના પિતા અને માતા બે વાતો કરતા. એની માં કે ઓહો અત્યારના પહોરમાં કેટલો સરસ સૂર્ય ઉગ્યો છે અને સૂર્યની કિરણો કેટલી બધી ચારે બાજુ પ્રસરી ચૂકી છે, કેટલો સરસ જણાય છે. ત્યારે ભારવીના પિતાએ એમ કીધું, તને આ સૂર્યનું આટલું બધું અહોપણું થાય છે, પણ આજ આ સૂર્ય જેમ ક્રાંતિ કરી છે અને ચારે બાજુ ખીલો છે અને સરસ દેખાય છે, એમ તારા પુત્રે આજ પૂરા પૃથ્વી પર ક્રાંતિ સર્જી છે, કે આજ તારા પુત્રનો કોઈ જોટો નથી. એમ કવિમાં તારા દીકરાનો કોઈ જોટો નથી, તને એનો આનંદ નથી કે તારી કુખે આવો મહાન પુત્ર જેની મને કે એનો જ આનંદ છે. એનો બાપ કે મને તો એનો જ આનંદ છે કે આજ મારો દીકરો દુનિયામાં જોટો ન મળે, એવો કવિ બન્યો છે. અને એ કવિ ભારવી સાંભળી ગયા, ભારવીની આંખોમાંથી તો આસુડાની ધારાઓ થઈ. આ હા હા હા, આજ આ શબ્દ જો મારા પિતાના મોઢે મેં ન સાંભળ્યો હોત તો એનું મારી નાખત. એને મારી વિશે કેવી ભાવના છે ને એની વિશે મેં કેવો સંકલ્પ કર્યો. હાથમાં જે શસ્ત્ર તેને ફેંકી દઈ, વૃક્ષ ઉપરથી ઠેકડો મારી અને ભારવી એના પિતાને દંડોટ મેળ્યો કરવા, મને માફ કરો, મને માફ કરો. એને પિતાજી કે પણ શું થયું, શું તારા જ ભૂલ થઈ? અને કવિ ભારવીએ બધી હકીકત કીધી. પિતાજી આજ મેં તમને મારી નાખવાનો સંકલ્પ કર્યો હતો, તમે કોઈ દાડો મારા વખાણ નથી કરતા, પણ ત્યાં રસ્તામાં તમે મારા માતાની સાથે જે વાત કરતા તમે હું સાંભળી ગયો ત્યારે મને ખબર પડી કે ઓહો તમને તો મારી વિશે કેવી ભાવના છે ને મેં કેવો સંકલ્પ કર્યો. એમ કંઈ કવિ ભારવી જ્યારે રડવા માંડ્યા ત્યારે એના પિતાજીને આંખીમાં આંસુ આવી ગયા. કવિ ભારવીએ પ્રશ્ન કર્યો, પિતાજી હું તો રડું છું પણ તમે કેમ રડી પડ્યા? ત્યારે ભારવીના પિતા એમ કીધું છે કે બેટા મને એટલા માટે રડવું આવ્યું, મારો સંકલ્પ ટળી ગયો આજ. શું પિતાજી તમારો સંકલ્પ હતો? બેટા મારો સંકલ્પ એવો હતો કે મારે મારા ભારવીને એવો બનાવવો છે કે આજ તો ભારવીનો જોટો કોઈ નથી, પરંતુ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી મારા ભારવીનો કોઈ જોટો ન થાય, એવો કોઈ કવિ આ પૃથ્વી પર જન્મે નહીં, આવો મારો સંકલ્પ હતો. પણ આજ તને ખબર પડી ગઈ કે તું આ પૃથ્વીમાં સર્વ કરતાં શ્રેષ્ઠ કવિ છો, અને તું શ્રેષ્ઠ કવિ નથી એવું એક હું એક જ કહેતો હતો કે તું હજુ શ્રેષ્ઠ કવિ નથી, પણ તને ખબર પડી ગઈ કે મારા બાપે પણ વાત સ્વીકારી લીધી છે કે હું શ્રેષ્ઠ કવિ છું, માટે હવે તું આગળ દાખલો કરીશ નહીં. અત્યારે તો તારો જોટો કોઈ નથી, પણ ભવિષ્યમાં તારા કરતાં કોઈ સારો કવિ થઈ જશે, મારા ભારવીના નામને ભૂસી શકે એવો પૃથ્વી પર કવિ બીજો થશે, એ મને ખ્યાલ આવતાની સાથે આંખમાં આંસુ આવ્યા. સમજાય કે વ્યક્તિને જ્યારે કોઈ બહુ વખાણે છે, વખાણવા માંડે છે, એટલે વ્યક્તિની ક્રાંતિ અટકી જાય છે, એ પછી આગળ જઈ શકતો નથી. મહદઅંશે આ સત્સંગની આ મોટા મોટી બીમારી લાગુ પડી છે, મોટા મોટી બીમારી લાગુ પડી. તમે અમારા બહુ વખાણ કરો છો, અને અમે તમારા બહુ વખાણ કરીએ છીએ. આ બિરદાવવા જોઈએ, જેની અંદર જે શક્તિ છે, જે સેવા કરી, જરૂર બિરદાવવા જોઈએ કે આને સારું કામ કરું છે, આમ છે તેમ છે. પણ બિરદાવતા બિરદાવતા ત્યાં સુધી બિરદાવ, આ તો દાદો બીજો જન્મો છે એમ કે, આ તો દાદો ખાચર છે બીજો, આ તો પર્વતભાઈ છે. આવા આવા વખાણના શબ્દો કહી અને બિચારો મોક્ષને માર્ગ થકી પડી જાય, એની સામે દ્રષ્ટિ રાખતા નથી, મોક્ષ માર્ગ થકી પાડી નાખે. પણ વખાણ કરવા પાછળ પોતાનો સ્વાર્થ હોય કે આમ વખાણ કરવાથી આપણું કાર્ય સરી જાય અને આપણે જે સેવા જોતી છે મળી જાય, આમ માનીને બહુ મોટા વખાણ કરાય છે. પણ બિચારાને કહેવા નથી આવતું કે ભગવાન સુધી પહોંચો તો આવી ઉપાસના દ્રઢ કરવી પડશે. ભગવાન શ્રીહરિ સુધી પહોંચ્યો હોય તો ઇન્દ્રિય અંતસ્કરણના જે ભૂંડા ગાઢ છે બધાએ ટાળવા પડશે. મારા સુધી પહોંચવું હોય તો પરમાત્માનું ધ્યાન ભજન કરવું પડશે. ખૂબ ભજન કરશો પછી તમને બહુ સુખ થશે, અને એ સુખમાં જ્યારે તમારી વૃત્તિ જશે ને ત્યારે જગત બધું ખોટું થઈ જશે, અને ત્યારે બહુ તમારી મોટી સ્થિતિ થશે. આ વાતને બદલે એને બીજે રસ્તે જ ચડાવી દેવામાં આવે છે, પછી એને તાન જ ચડી જાય. એક જગ્યાએ 5,000 પાઉન્ડનું દાન કર્યું, બહુ વખાણ થાય ને, તો બીજી કે 10,000 પાઉન્ડનું કરે, એ કરે, સારું કરે છે, ખોટું નથી કરતા, પણ વખાણથી આ માટે કરે છે એ ખોટું છે. બાકી ઠાકોરજી આપ્યું છે ને, ઠાકોરજી નથી આપે છે, ઠાકોરજી એના પર રાજી થાય, એના ધનની શુદ્ધિ થાય, ધનની શુદ્ધિ થાય એનો નિર્મળ વિચાર આવે, નિર્મળ વિચાર આવે તો પરમાત્મા ભજવાનું બળ મળે, એ શ્રેષ્ઠ વસ્તુ છે. પણ કેવળ વખાણને અવલંબન કરીને જો દાન થતું હોય તો એ વાત ખોટી છે. ભગવાનના ભક્તો યાદ રાખે, તમે દુનિયા વખાણે માટે જો દાન કરતા હશો તો એ તમારું દાન ફેલ જશે. હું દાન કરું, મારા ઠાકોરજી રાજી થાય, સંતો રાજી થાય, ભક્તો રાજી થાય, મારા અયોગ્ય સંકલ્પ ટળી જાય, મને ભગવાનમાં ખૂબ જ હેત થાય, હું ભગવાન સુધી પહોંચી જાઉં, આવી ભાવનાથી જો દાન થતું હશે તો ભગવાન સ્વામિનારાયણ બહુ જ રાજી થશે. અને એવી ભાવનાથી જ દાન આદિ કરજો, દુનિયા વખાણ એટલે કરશો. અને આટલું ખાસ યાદ રાખજો, મહારાજ અહીંયા પોતાનું મિશ લઈ, પોતાનું મિશ લઈ અને પરમ એકાંતિક ભક્તની સ્થિતિ કેવી હોય એ બતાવી રહ્યા છે કે એને સાક્ષાત આત્માનું દર્શન થતું હોય, આત્માની અંદર પરમાત્માનું દર્શન થતું હોય, ઇન્દ્રિય અંતસ્કરણ તમામ નીકળ્યા અને સંપૂર્ણપણે જેમ છે એમ સમજતો હોય, જાણતો હોય. મહારાજ કે એવી સ્થિતિને પામ્યો હોય અને પરમ એકાંતિક ભક્ત કે મહારાજ કે અમારી સ્થિતિ આમ વર્તે છે, માને કે અમારા પરમ એકાંતિક જે ભક્તો સંતો એની સ્થિતિ આમ વર્તે છે, ગોપાળાનંદ સ્વામીની સ્થિતિ આમ વર્તે છે, મુક્તાનંદ સ્વામીની સ્થિતિ આમ વર્તે છે, બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીની સ્થિતિ આમ વર્તે છે, પરોધભાઈ ગોરધનભાઈ દાદા ખાચર આદિ અમારા જે પરમ એકાંતિક ભક્તો એ બધાની સ્થિતિ આમ વર્તે છે. મહારાજ એમ કહેવા માગે છે, એ બધાની સ્થિતિ આમ વર્તે છે. અને મહારાજ કે એવું આત્માનું જે દર્શન થવું એ પણ ઘણું કઠણ છે. આત્માનું દર્શન તો પૂર્વનો ઘણો બલિષ્ઠ જીવાત્મા હોય, ઘણા જન્મનું સુકૃત્ય જ્યારે ભેળું થયો હોય ત્યારે એવી સ્થિતિ થાય છે, એવો વિરલો તો મહારાજ કે કોઈક જ હોય છે, તેને જ આવું દર્શન થાય છે. અને બીજો તો એ આત્માને વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય, તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે તે આત્માને દેખવું એ કાંઈ કઠણ નથી. મહારાજ અહીંયા કહે છે, પૂર્વનો બલિષ્ઠ જીવાત્મા હોય એને આત્મદર્શન થાય છે, પૂર્વનો ભારી સંસ્કારી જીવાત્મા હોય એને આત્માનું દર્શન થાય છે. તે શું સંસ્કાર, શું બળ્યો, શું દાન આદિ બહુ કર્યું હોય તે ના, જેણે પૂર્વે પરમાત્માની ઉપાસનાને દઢીકરણ કર્યું હોય. શું ઉપાસના, તો પરમાત્મા સદાય સાકાર છે એને પણ ઉપાસના કહેવાય. ફક્ત પરમાત્મા સદાય સાકાર છે એવું જેણે આગલા જન્મે દઢીકરણ કરી રાખ્યું હોય અને પરમાત્માનું ખૂબ ભજન કરીને જીવાત્મા બળને પામ્યું હોય એને આ જન્મે આત્માનું દર્શન થાય છે, બીજાને થતું નથી. મહારાજ કે ઉપાસનાના બળ વિના આત્માનું દર્શન થાય એમ કોઈ કહેતો હોય તો વાત ખોટી છે. જીવાત્મા પોતાને દાખલે મારે કે તૂટી જાય તો પણ આત્માનું દર્શન થાય નહીં, પણ પોતે દાસ બની અને પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે, એ મારે કે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે ત્યારે દર્શન થાય. તે મહારાજના સ્વરૂપનું ધ્યાન કરે ન થાય, પણ આ વચનામૃતમાં મહારાજ દાસત્વ ભાવથી બોલે અમે દાસ છીએ અને પરમાત્માનું ધ્યાન કરીએ છીએ ત્યારે થાય છે. એ મહારાજ આપણને બતાવે છે કે તમે દાસ બનજો, આવા દાસ, એકાંતિક દાસ બનશો અને પછી મારું જ્યારે ધ્યાન કરશો ત્યારે તમને જરૂર આત્માની અંદર પરમાત્માનું દર્શન થશે, આત્માનું પણ તમને સહેજે દર્શન થશે. અને મહારાજ કે જીવાત્માનું કલ્યાણ થવું એ તો કાંઈ મોટી વાત નથી. પહેલી મહારાજ બહુ ઊંચી વાત બતાવી દીધી, આત્મા પરમાત્માના દર્શન સુધીની વાત બતાવી દીધી. પછી મહારાજના મનમાં એમ થયું કે આ કક્ષાએ તો બધા પહોંચી શકશે નહીં. મહારાજ ઘણી ફેરી વચનામૃતમાં ક્યારેક કહી દે, સમજ્યા, બહુ કડક વાત કહી દે, પણ પછી તરત મહારાજને વિચાર આ વધારે થોડું કહેવાય ગયું. સંતોને એમ થાય ને ક્યારેક આમ ખરાબ મૂળમાં અંતરે કહી દે કે આમ જ કરવું પડશે ત્યારે મારા સુધી પહોંચાશે, પછી વળી વિચાર થાય કે આ બધા એમ ક્યાંથી પહોંચશે, અંતો શું કલ્યાણ કેમ કરીને કરશે. ભક્તજનો કલ્યાણના અનેકવિધ માર્ગો છે, બહુ માર્ગો છે. પરમાત્માને ભજને કરીને પણ જીવાત્મા ભવસાગરને તરી જાય છે, ક્યારેક ભગવાન કે ભગવાનના ખરેખરા સંતો ભક્તોને રાજી કરીને પણ ભવસાગર તરી જાય છે. બીબડી દાંતણ આપીને માર રાજી કર્યા અને તરી ગઈ. કેમ રાજી થાય એ અલગ અલગ માધ્યમ હોય છે, પણ રાજી કરવાથી જીવાત્મા તરી જાય છે ખરો. કેમ રાજી થાય એનું કાંઈ નક્કી નથી હોતું કે આમ કરવાથી જ રાજી થાય, એવું કાંઈ નક્કી નથી હોતું. મહારાજ જ્યારે બીબડી પર રાજી થયા ત્યારે સુરાખાચાર્યાદી તોલા મળ્યા ખજવાળવા, તૂટી ગયા એની પાછળ ઘોડું દોડવી દોડવીને, તો બીબડી ઉપર રાજી થયા આપણી ઉપર થયા જ નહીં, આજ ખબર પડી કે આ દાંતણથી રાજી થાય છે. અને પછી વડતાલ જ્યારે ગયા ને ત્યારે બાવલને આખી ઘાંચી કાપી આવ્યા, કીધો ઢગલો મારે કે આ હું લાવ્યા તો મારા તમે દાંતણથી બહુ રાજી થયા છો ને એટલે દાંતણ કરવા માટે આ ઘાંચી કાપીને લાવ્યા. ત્યારે મહારાજ કહે એમ કાંઈ એ દાંતણથી રાજી થયા નહોતા અને દાંતણથી કાંઈ એનું કલ્યાણ કર્યું નહોતું, એનો ભાવ એને તક ઝડપી હતી એણે કરીને રાજી થયા. આને ખાડો કરીને દાટી દો નહીતર કોકને વાક્ષાના હુળા તો છ મહિના ખાટલો થાય. લો મારે જેતલપુરમાં તો પ્રસંગ પ્રસિદ્ધ છે, જીવણ ભક્ત મઠનો રોટલો લાવ્યા, તે મહારાજે 32 પ્રકારના પકવાન પડતા મૂકીને જીવણ ભક્તનો રોટલો ખાધો અને મહારાજ બહુ રાજી થયા. ત્યારે મોટા મોટા શેઠિયાઓ અનેકવિધ પકવાનો કરી કરીને લાવતા હતા, તે મહારાજની પાસે મૂકતા હતા, પણ જીવણ ભક્તના રોટલાથી મહારાજ એવા રાજી થયા એવા કોઈના પકવાનથી રાજી ન થયા. અને ત્યારે બધાને ખબર પડી કે આ બાપ તો મઠના રોટલાથી રાજી થાય છે, આપણે તો રસોઈ બને બને તૂટી ગયા. પહેલેથી ખબર હતા મઠના રોટલાથી રાજી થતો તો કેદાડાને કરી દીધા હો કાલ વાત. અને પછી બીજે દિવસે બધા મઠના રોટલાને એકા ભરી ભરીને આવ્યા, ગાડા ભરી ભરી. મારે કે આ બધું શું લાવ્યા તો મારે તો મઠના રોટલા બહુ રાજી થાવ છે ને એટલે રોટલા લાવ્યા. મહારાજ કહે એક કામ કરો આનો સરોવરમાં પધરાવી દો કે આને માછલાય નહીં ખાય કે. અમે મઠના રોટલાથી રાજી થયા નહોતા પણ એ ભક્તનો ભાવ હતો અને ભક્તની સ્થિતિ એવી હતી, એ બિચારો એવો ગરીબ હતો કે મઠના રોટલાથી બીજું આપી શકે તેમ નહોતો, એટલે એના ઉપર અમે મઠના રોટલાથી રાજી થયા. બાકી મઠના રોટલા તો અમને દીઠાએ ગમતા જ મહારાજ કહે કહો. એટલે કહેવાનો મતલબ કેમ રાજી થાય એના માધ્યમ અલગ અલગ હોય છે, પણ જે તે પ્રકારે કરીને જો રાજી થઈ જાય ભગવાન કે ભગવાનના સંત ભક્ત તો એ જીવાત્માનો મોક્ષ થાય છે. એટલે મહારાજે એમ બતાવ્યું કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન જ્યારે જીવાત્મા કરે ત્યારે સર્વ કરતાં શ્રેષ્ઠ સ્થિતિને પામે. પણ પછી મહારાજના મનમાં થયું ત્યાં બધા નહીં પહોંચે. અને વાંચો કાર્યાણીનું 7મું વચનામૃત, કાશીદાસનો પ્રશ્ન, મહારાજ પરમાત્માના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ રહે? આ સંતો તો બધા મહારાજને કે મહારાજ નિવૃત્તિ માર્ગને આશ્રયા છે માટે એને બધાને તો અખંડ વૃત્તિ રહે છે, પણ અમારા ગ્રસ્થને કેમ રહે? મહારાજ કે એણે જેમ જગત ખોટું કરી નાખ્યું છે એમ તમે પણ જગત બધું ખોટું કરી નાખો, દેહના સંબંધી બધાને ખોટા સમજો ને તો મહારાજ કે રે. મહારાજને બીજો પ્રશ્ન પૂછ્યો, મહારાજ એવી અખંડ વૃત્તિ ન રહી તો તેને શા હાલ થશે? મહારાજ કીધું અખંડ વૃત્તિ રાખવા વાળાની વાત કરી છે, બાકી બીજા બધાએ તો મહારાજ કે મેં જે જે નિયમ બાંધ્યા છે એ નિયમમાં રહેશે ને ભજન અમારું કરશે તો આપણે એનું આત્યંતિક કલ્યાણ કરશું. તો આપણા મનમાં વિચાર થાય તો પછી અખંડ વૃત્તિ રાખવાનો દાખલો શું કામ કરવો? અખંડ વૃત્તિ રાખવાનો દાખલો શું કામ કરવો? કારણ કે એ કામ બહુ કઠણ છે. તો ભક્તજનો એની પ્રાપ્તિ પણ બહુ જ મોટી છે. અક્ષરધામમાં મુક્તમાં પણ ભેદ છે, સમજો, અક્ષરધામમાં મુક્તમાં પણ ભેદ છે, બધાને એકસરખું સુખ નથી. તો વળી આપણે બીજો પ્રશ્ન ઉઠશે, અક્ષરધામમાં સુખમાં ભેદ છે ત્યાંય ઝઘડો તો રહ્યો જ ને, કારણ કે ભેદ આવીને આ ઝઘડો આવે, બરાબર, સમજો, ભેદ આવીને આ ઝઘડો આવે. બે ભાઈ હોય, બે ભાઈઓ જુદા થાય, બે ભાઈની એક સરખી સ્થિતિ હોય તો એમાં જરાય રાગ દ્વેષ ઈર્ષા ન થાય, પણ એક ભાઈ જરાક આગળ જાય તો, જુદો થાય પછી આગળ જાય તો દ્વેષ થાય, બે પાર્ટનર અલગ થાય ને બે ની એકરખું ચાલ્યું જાય તો કાંઈ તકલીફ નહીં, પણ એક જરાક આગળ જાય તો તરત દ્વેષ થાય. એમ અક્ષરધામમાં જો સુખમાં તારતમ્યતા હોય, અધિક ન્યૂન હોય તો ત્યાંય ઝઘડો થાય, તો ત્યાંય ઝઘડો જશે ને, તો નહીં ભક્તો, ત્યાં ઝઘડો નથી. તમારા મનમાં એમ થાય શું કામ ઝઘડો નથી, ફેરફાર હોય તો ઝઘડો આવવો જ જોઈએ, તો ભક્તજનો ઝઘડો એટલા માટે નથી. ત્યાં ચાર પ્રકારનું સુખ હોવા છતાં, ચાર પ્રકારના મુક્તો છે, બધાને સુખ અલગ અલગ હોવા છતાંય પણ બધાએ મુક્તોને એમ લાગે છે કે મને બહુ જ સુખ આવે છે, અને મને જેવું સુખ આવે છે એવું જ બધાને સુખ આવે છે, એને એ ખબર નથી કે મારા કરતાં આને સુખ વધારે આવે છે, સમજાય છે. કારણ કે ન્યા સુખ કેવું છે તો અંતસ્કરણની વાત છે, પરમાત્માની મૂર્તિનું સુખ છે, એના પદાર્થનું તો સુખ છે નહીં. એટલે બધાય મુક્તને જેને જેને જે સુખ આવતો એના બધાને એમ જ મને બહુ જ સુખ આવે છે, અને આ બધાને પણ એવું જ આવે છે, એને એ ખબર નથી આને મારા કરતાં અધિક આવે છે, એ ખબર નહીં હોવાને કારણે એ ઉપાધિ નથી. છે તારતમ્યતા, પણ કોઈને ખબર નથી એટલે ઝઘડો નથી, ખબર પડે એનો ઝઘડો છે, સુખની તારતમ્યતાની ખબર નથી માટે ઝઘડો નથી. એટલે મહારાજે એમ પહેલા આગળ વાત બતાવી, આત્મ પરમાત્માનું જ્ઞાન દ્રઢ કરવું જોઈએ, પછી મહારાજ બીજી વાત ટન મારી દીધો. મહારાજ બધા મોઢા અમે જોયું ને એમ લાગ્યું કે આમાં તો બધા મોઢા કરમાવા માંડ્યા, કારણ કે આત્માને દેખતા નથી, ઇન્દ્રિય અંતસ્કરણની ક્રિયાને જાણતા નથી, પરમાત્માના સાક્ષાત હૃદયમાં દર્શન થતા નથી, એટલે મોઢા મીડ્યા કરમાવા. એટલે મહારાજ વાતને ટન મારી દીધો. જો ટન મારીને મહારાજ બીજી રીતે વાત મીડ્યા સમજાવવા, અને ભગવાનની ઉપાસના કરીને ભગવાનના ચરિત્ર ગાવવા, સાંભળવા, ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. પહેલાં હું બતાવે આત્મ પરમાત્માને દર્શન કરવા, પણ મોઢા કર્માણા. ત્યારે મહારાજે વાતને ફેરવી નાખી, મહારાજ કે તમે એમ નહીં માનતા આવી સ્થિતિ ન થાય, કલ્યાણ ન થાય. મહારાજ કે કલ્યાણ તો થઈ જ, આટલી વાતમાં થાય, કેટલી વાતમાં? તો કે પરમાત્માની ઉપાસના દ્રઢ કરવી, જેને આવી સ્થિતિ ન થઈ હોય અને આટલી વસ્તુ દ્રઢ રાખવી, પરમાત્માની ઉપાસના દ્રઢ કરવી. મને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ એ સર્વોપરી પરબ્રહ્મ છે, એથી પર કાંઈ તત્વ છે નહીં, આવી સર્વોપરી ઉપાસના દ્રઢ કરવી, અને એ પરમાત્માના ચરિત્રને ગાવવા અને સાંભળવા, આ બીજું કરવું, અને પરમાત્માનું નામ સ્મરણ કરવું, હાલતા ચાલતા ખાતા પીતા પરમાત્માના નામને રટે રાખવું, અને ચોથું પોતપોતાના જે નિયમ કીધા છે એમાં રહે, તો મહારાજ કે કલ્યાણ તો કાંઈ કઠણ નથી. મહારાજ કે એને એમ અક્ષરધામમાં લઈ જઈશું. હવે શ્વાસ હેઠો બેઠો જરાક, નહીતર તો આ અધર ચડાઈ દે એમ છો મારા શ્વાસ, કે મારું કેમ થાય એમ. આટલું કરે, ઉપાસના દ્રઢ કરે, પરમાત્માનું નામ સ્મરણ કરે, પરમાત્માના ચરિત્રને ગાયને સાંભળે, અને પોતાના નિયમમાં રહે, ગ્રસ્ત ગ્રસ્ત નિયમમાં, ત્યાગી ત્યાગી નિયમ. એટલે મહારાજ કે કલ્યાણ જરાય કઠણ નથી. આજ મહારાજ કે અતિ સુગમ માર્ગ છે, અને જેમ વાહણમાં બેસીને સમુદ્રને તરવો એવો આ સુગમ માર્ગ છે, અને આત્મ દર્શને કરીને કલ્યાણ કરું તે તો જેમ તુમડા બાંધીને સમુદ્ર તરવો એવું કઠણ માર્ગ છે. અને મેં જે આત્મજ્ઞાનની વાર્તા કરી છે તેમાં તો એટલું જ પ્રયોજન છે, જે પોતાના આત્માને દેહથી જુદો જાણે તો દેહને વિશે પ્રીતિ ન રહે. મહારાજ કે આ સુગમ માર્ગ છે, અને તેમ છતાં મેં આત્મદર્શનની જે વાત કરી તો બહુ કઠણ કામ છે, અને આત્માના દર્શને કરી અને ભવસાગર તરવું તો કેવું છે? તો મહારાજ કે તુંબડા બાંધીને સાગર તરવા જેવું છે. એક બાજુ મહારાજ વખાણ કર્યા, અને પછી પાછા એમ કહે છે કે આત્મદર્શન કરીને કલ્યાણ ન થાય, તો એમ કેમ કીધું? તો ભક્તો આગળના મુદ્દાને સમજી લેવો, ઉપાસના વિના આત્મદર્શન કરવા માટે મથતી વ્યક્તિ મહારાજ કે તૂટી જાય, પરમાત્માની નિષ્ઠા વિના વ્યક્તિ તૂટી જાય એટલો દાખલો કરે આત્મદર્શન કરવા માટે, તો આત્મદર્શન ન થાય, આત્મદર્શન ન થાય તો એનું કલ્યાણ પણ ન થાય. અને તેમ છતાંય મહારાજ કે અમે આત્મદર્શનની બહુ જ વાતો કરીએ છીએ, એનું કારણ તો એટલું જ છે કે આત્માની મહત્તા જીવને જે તે પ્રકાર કરીને જો સમજાય જાય તો આ શરીરને વિશે તુચ્છ ભાવ પ્રગટી જાય કે આ તે શરીરમાં તો કાંઈ લેવાનું નથી, આત્મા તો મહાન સુખીઓ છે, એને કારણે દેહમાં કાંઈ સુખ દુઃખ આવી પડે, દેહના સંબંધી તરફથી કાંઈ એ ઉપાધિ આવી પડે, ઇન્દ્રિય અંતસ્કરણ તરફથી કાંઈ તકલીફ આવી પડે તો શોકને પામે નહીં અને ખબરદાર થકો આગળને આગળ આગળને આગળ વધીએ જાય. વ્યક્તિ ઘણી ફેરી જોજો તમે પોતાના કાર્ય અંદર ઘણો જ આમ પાવરમાં જતો, ઘણો બધો દાખલો કરતો હોય અને બરાબર મહેનત કરતો હોય, પણ વચ્ચે કોઈ કહેને એમ કે આ તું ધંધો કરશો ને પણ આમાં મંદી આવશે એવું લાગે છે, એટલે અડધી એની સ્પીડ કપાઈ જાય, એના મનમાં સંકલ્પ શરૂ થઈ જાય. દેહ કરીને ક્રિયા થતી હોય પણ મનમાં સંકલ્પ શરૂ થઈ જાય, શું થાય મારું કેમ થાય, મંદી આવશે તો પછી આ બધું આટલું બધું રોકાણ કર્યું અને કેમ થશે, અને એટલો બધો એ વિહવળ બની જાય કે જેને કારણે એનું પ્રોડક્શન ધીમું પડી જાય. ખર્ચ તો થતો એટલો થાય, એમાં કોઈ ફેરફાર ન થાય, પ્રોડક્શન ધીમું પડી જાય. અને મતલબે 1 કિલો પદાર્થ ઉપર જે ખર્ચ લાગતો હોય એ ખર્ચ 500 ગ્રામ 1/2 કિલો પદાર્થ ઉપર લાગવા માંડે, એટલે ઓટોમેટિક મંદી ન હોય તો આવી જાય નહીં, સમજાય, મંદી ન હોય ને તો આવી જાય. અને બાકી દુનિયા આખામાં મંદી આવી જાય પણ પોતે પાવરમાં જો કાર્ય કરતો હોય તો દુનિયા બધાને મંદી હોય પણ એને ન હોય, સમજાય છે. એમ મહારાજ એવું કહેવા માંગે છે, મહારાજ કે મેં આત્માના સ્વરૂપની બહુ મહત્તાની વાતો કરી છે, એટલા માટે કરીએ છીએ કે રખે અને એને દેહથી ક્યારેક કુસંગ લાગુ પડી જાય, દેહના સંબંધીમાં ક્યારેક પિત્ત બંધાઈ જાય અથવા તો ઇન્દ્રિય અંતસ્કરણના ઝઘડામાં ક્યાંક લેવાઈ જાય તો મતલબ એ મોક્ષ માર્ગ થકી પડી જાય, એ ન પડે એટલા માટે આત્માના સુખની વાત કરીએ છીએ. બાકી મહારાજ કે મોક્ષ તો આ 4 વતે થઈ જાય છે, એમ મહારાજ બહુ સરસ વાત કરી. બીજી મહારાજ વાત કરી કે જગતમાં કેટલાક લોકો એમ કહે છે કે મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા, એ વાર્તા મહારાજ કે ખોટી છે. આ કહેવતનો અર્થ તમે સમજો છો, મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા, એટલે એમ કહે છે કે આપણું મન પવિત્ર જોઈએ, સમજાય છે, આપણું મન પવિત્ર જોઈએ. આપણે મન પવિત્ર એટલે આપણે બધા તીર્થ કર્યા જ છે, આપણી ઘેર બેઠા ગંગા છે, આપણે તીર્થ, મન જો શુદ્ધ હોય પવિત્ર હોય તો મંદિરે જાય તોય ભલે ન જાય તોય ભલે, આપણું મન પવિત્ર જોઈએ. પૂજા કરીએ કે ન કરીએ, આપણું મન પવિત્ર જોઈએ. આપણે સ્નાન કરીએ કે ન કરીએ, આપણું મન પવિત્ર જોઈએ. પછી આપણે ઘરનું ખાઈ કે બહારનું ખાઈ, આવી વાતો કરનારા દુનિયામાં છે કે મન પવિત્ર એટલે બધું આવી જાય. મહારાજ કે વાત ખોટી છે. શું કામ ખોટી છે? મહારાજ કે ઇન્દ્રિયોનો આહારને જ્યાં સુધી શુદ્ધ ન કરે જીવાત્મા ત્યાં સુધી મન કોઈ દાડો શુદ્ધ થાય જ નહીં. કોઈ એમ કહેતું હોય કે અમે ભલે મંદિરે ન આવીએ, અમે ભલે ભજન ન કરીએ, અમે ભલે 12માં આટા મારવા જઈએ, પણ અમારું મન તો શુદ્ધ છે. મહારાજ કે ખોટી વાત છે, તારું મન શુદ્ધ તો ત્યાં હું કામ તારે આટો મારવા જાય, કઈ જરૂર હતી? મહારાજ કે ઇન્દ્રિયોની ક્રિયા જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી મન કોઈ દાડો શુદ્ધ થાય જ નહીં. મહારાજ કે નિત્ય પર નારીના યોગમાં રહે, એની સાથે અતિશય પ્રીત બાંધે અને પછી એમ માને કે મારા મનમાં કોઈ સંકલ્પ નથી થતો, મહારાજ કે કેમ શક્ય બને? સ્ત્રી હોય એ પર પુરુષની સાથે જ ફરે રાખે, પોતાના પતિની ઘેરે આવડા દે અને બીજાને ગાડી બેહીને ફેરવે જ રાખે. એનો પતિ કે તું આમ કરવા તો કે મારું મન શુદ્ધ છે ને, ક્યાં સુધી શુદ્ધ રહે, ક્યાં સુધી રહે? મહારાજ કે કોઈ દિવસ શક્ય જ નથી. જો કે આ દેશની સ્થિતિ અલગ છે, બાકી આપણા દેશમાં તો મહારાજ બહુ જ મર્યાદા બાંધી. મહારાજ કે પર પુરુષની સાથે હસીને બોલવું પણ નહીં, પોતાનો પતિ પરદેશ કમાવા ગયો હોય તો સારા સારા વસ્ત્ર આભૂષણ પણ પહેરવા નહીં, પર ઘેરે બેસવા જવું નહીં, આટલી બધી મર્યાદાની વાતો મહારાજે લખી. આ દેશમાં એટલું તો શક્ય નથી, પણ એટલું તો જરૂર કહીએ કે પુરુષ હોય એ ગમે તે જગ્યાએ કાર્ય કરતો હોય, સ્ત્રીઓની સાથે પ્રસંગ પડે તો પણ નીચી દ્રષ્ટિથી કાર્ય કરે, ક્યારે એની સાથે હસીને મજાક કરીને બોલે નહીં, કારણ કે એમાંથી જ કામાદિક શત્રુ પ્રગટે છે. અને સ્ત્રી ભક્તો હોય ને એને કંઈક સર્વિસ કરવી પડતી હોય તો પણ ખૂબ મર્યાદા રાખે, સર્વિસ કરતાં કરતાં પર પુરુષની સાથે બોલવાનું થાય તો નીચી દ્રષ્ટિ રાખીને બોલે, ખૂબ મર્યાદામાં રહે તો જ આ આજ્ઞા પડે એમ છે. નતર પુરુષ હોય અને પર નારીની સાથે કાયમ ખીખીયાટી કરતો અને જેમ ઠીક પડે એમ બોલતો હોય તો ક્યારેક એનું મન જરૂર વિહવળ થાય. અને સ્ત્રી ભક્ત હોય અને ગમે ત્યાં કામકાજ કરતા હોય અને પુરુષોની સાથે, એ ગોરિયા હોય કાળિયા પુહાય તે હોય કે ઇન્ડિયન હોય, પણ એની સાથે ઠીક પડે એમ ઠઠ્ઠા મશ્કરી કરે અને ઠીક પડે એમ બોલતા હોય અને આંખ કાન કશું નિયમમાં જો ન હોય તો જરૂર એને પરપુરુષ સાથે વિક્ષેપ થાય થાય ને થાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જે કલમ લખી હોય કોઈની તાકાત નથી એના પર બીજી કલમ હકાવી શકે, કારણ કે મહારાજનું જે જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, એના પર બીજા કોઈનું જજમેન્ટ ન ચાલે. માટે ભગવાનના ભક્તો ખાસ અનુસંધાન રાખે. મહારાજ કે કોઈ એમ કે અમારું મન પવિત્ર છે, અમે દેહ કરીને ભલે ગમે એમ કરતા હોય, તો મહારાજ કે વાત ખોટી છે, કોઈ દાડો ધર્મ રહે જ નહીં. મહારાજ તો ત્યાં સુધી અહીંયા લખે જો કે પોતાની માં બેન દીકરી હોય, યુવાન હોય, તો એની સાથે પણ એકાંતવાસ જો ન પાડે તો પર નારીને તો વાત જ ક્યાં કરવાની રહી. કારણ કે ઇન્દ્રિયો અંતસ્કરણ એ વાઘરા જેવા છે. કેવા છે? વાઘરા જેવા છે. વાઘરી હોય, વાઘરી એ કોઈની વસ્તુ આમ રેઢી પડેલી ભાળે મૂકે, એની એની ઉપર દ્રષ્ટિ હોય, સમજાય, એની એની ઉપર દ્રષ્ટિ હોય, ક્યારે આનો માલિક આગો પાછો થાય ને જૂટવી લઉં. એમ ઇન્દ્રિય અંતસ્કરણ બધા વાઘરા જેવા છે, એ મોકો જ ગોતે છે કે ક્યારે એકાંત મળે અથવા તો ક્યારે મોકો મળે અને જેથી કરીને આના શમ દમ ક્ષમા શાંતિ આની અંદર સજ્જનતા આદિ ગુણને લૂંટી લો. એમ એ તો વાઘરા છે. એના ઉપર તો સતત અનુસંધાન રહે તો જીવાત્મા મોક્ષને માર્ગે ચાલી શકે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 9મા વચનામૃતમાં સ્પષ્ટ લખી નાખ્યું કે જાણપણા રૂપી જે દરવાજો ઉભો રહે છે એની અંદર જ કામ ક્રોધ લોભાદિક પ્રવેશ નથી કરતા, બાકી તો ભલભલે એની અંદર પ્રવેશ કરી જાય. તમે કલ્પના તો કરો, સૌભરી જેવામાં જો પ્રવેશ કરી ગયા હોય, પરાશર જેવામાં પ્રવેશ કરી ગયા હોય, નારદ જેવામાં પ્રવેશ કરી ગયા હોય, અરે ત્રિલોકીનો બાપ બ્રહ્મા જેવામાં પ્રવેશ કરી ગયા હોય, ઉર્ધ્વ રહેતા શિવજી જેવામાં જો પ્રવેશ કરી ગયા હોય, વાઘરા કોણ કામ ક્રોધ લોભાદિક, તો પછી આપણી જેવાનો તો ક્યાં ઠારે જો અનુસંધાન ન રહે તો. માટે મહારાજ કે મારો આશ્રિત ખૂબ ખટકો રાખે, પોતાની મા બેન દીકરીની સાથે પણ એકાંતવાસ જો ન સેવે તો પછી અન્ય નારીની સાથે પુરુષ અથવા તો અન્ય પુરુષ સાથે નારી જેમ ઠીક પડે એમ એકાંતવાસ સેવી અને ઠીક પડે એવો વ્યવહાર જો કરશે તો જરૂર એના જીવનમાં વિઘ્ન ઊભું થશે. આ મહારાજની કલમ છે. મહારાજ ફરીવાર વાત લાવ્યા. મહારાજ કે બાકી કલ્યાણની વાત તો મહારાજ કે આટલી જ વાતમાં છે, પરમાત્માની ઉપાસના કરે, પરમાત્માનું નામ સ્મરણ કરે, પરમાત્માના કીર્તન ભક્તિ કરે અને પોતપોતાને જે નિયમ છે એની અંદર રહે તો મહારાજ કે કલ્યાણ તો સહેજે જ થાય એમ છે. મહારાજ કે અમે જે જે ચરિત્રો કર્યા હોય તે બધાને સંભાળી રાખવા, અમારા સંતોને સંભાળી રાખવા, અમારા બ્રહ્મચારીઓને સંભાળી રાખવા, અમારા પાર્ષદો, સત્સંગી ભાઈઓ બાઈઓ બધાને મહારાજ કે સંભાળી રાખવા, અમારી પૂજા કોઈ પ્રસંગ પડ્યો અમે આમ અમારે આમ પૂજા થઈ, અમારી તેમ પૂજા થઈ હોય, એ બધું મહારાજ કે સંભાળી રાખો. આપણે કેમ કરવું? તો શાસ્ત્ર વાંચતા મહારાજ જે ચરિત્રો કર્યા હોય એ ચરિત્રોને સંભાળી રાખવા. ઉપરાંત અત્યારે વર્તમાન કાળમાં પણ સમય ઉત્સવ થતા હોય, પૂજ્યપાદ આચાર્ય મહારાજ આવ્યા હોય, બ્રહ્મનિષ્ઠ બધા સંતો આવ્યા હોય, એ જે પ્રવચન કરતા હોય, ઉપદેશ જે આપતા હોય, એ પરસ્પર એકબીજા હેતથી મળતા હોય, કોઈને પ્રેમથી રાજી થઈને સાદર ઓઢાડતા હોય, કોઈને હાર પહેરાવતો હોય, એ પ્રસંગને સંભાળી રાખવા. પણ ક્યારેક ક્યારેક તો જીવની સ્થિતિ કેવી થાય ખબર? સંભાળવાનો બદલે દ્વેષ થાય. દાખલા તરીકે કોઈ મોટી સેવા કરીને પૂજ્યપાદ મહારાજશ્રી અને સાદર ઓઢાડે તો દ્વેષ થાય, આને ઓઢાડી ભારે મોટો થઈ ગયો, પણ ત્યારે મનમાં એવો વિચાર કરી મને જ ઓઢાડે છે, કારણ કે સત્સંગી માત્ર મારા ભાઈઓ છે, એ મારું જ સન્માન થાય છે, એમ વિચાર જો કરે તેને દ્વેષ ન પ્રગટે, હેત પ્રગટે અને એ હેત એનો મોક્ષ કરી જાય એમ છે, મોક્ષ કરી જાય એમ છે. મહારાજ કે આવી રીતે અમારું નામ સ્મરણ આદિ કરવું તો જેથી કરીને જીવાત્માને તમામ દુઃખો ટળી જશે. બાકી મહારાજ કે એકલા આત્માએ કરીને તો જીવ ક્યારે દુઃખમાં ધકેલા જશે ખબર નહીં પડે. મહારાજે વાત કરી, મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામી ઘણા આત્માને દેખતા હતા, પરંતુ શરીરમાં ઘણો જ્યારે મંદવાડ આવ્યો છે ત્યારે એ દુઃખને સહન કરવા માટે શક્તિમાન રહ્યા નહીં. સ્વરૂપાનંદ સ્વામી આત્માના દર્શન કરતા હતા, પણ લગારેક, જોકે એને અહંકાર હોય નહીં ભક્તજનો, આ બધાએ તો ખેલ ખેલી ગયા છે, નાટક રમી ગયા છે, સમજાય છે. સ્વરૂપાનંદ સ્વામીને અહંકાર હોય વાતમાં હું માલ, મુક્તાનંદ સ્વામીને મહારાજના સ્વરૂપમાં સંશય હોય વાતમાં શું માલ, પણ તેમ છતાં એવો ખેલ ભજીવો કે જેથી કરીને આપણને સમજાણું તમે આમ કરજો ન તો તમારા જીવનમાં આમ થઈ જશે. સ્વરૂપાનંદ સ્વામી ઘણા આત્માને દેખતા હતા, પરંતુ શરીરમાં ઘણો મંદવાડ થયો ત્યારે સહન કરી શક્યા નહીં. ન્યા મહારાજ એ બતાવ્યું કે તમે કેવળ આત્માના બળે લડશો તો સુખ થશે નહીં, અને માંદગી ખાલી આવે ને તમે જો સહન ન કરી શકો તો બીજું કેમ સહન થશે, એવું મહારાજ દેખાડ્યું. સ્વામીની અંદર જરાક અહંકાર આવ્યો હતો દેખાડવા માટે. એક સાધુ કોઈ માંદા હતા, સત્સંગની પ્રસિદ્ધ કથા, ઊંઘકારા કરતા હતા. સ્વરૂપાનંદ સ્વામી નીકળ્યા અને સ્વામી જોઈ ગયા ને એટલે સ્વામી કહે, સાધુરામ ઊંઘકારા કેમ કરો છો? તો સ્વામી શરીરે તાવ બહુ આવ્યો, સહન નથી થતો. સ્વામી કે આત્મારૂપ હો જાઓ. સ્વામી પણ સહન નથી થતું. સ્વામી કે પણ આત્મારૂપ હો જાઓ, શું સહન નથી થતું? એ શબ્દ મહારાજ સાંભળી ગયા. મહારાજના મનમાં થયું કે સ્વામીને અત્યારે આત્માનો અહંકાર આવ્યો. સ્વામીને એમ કરવું કહેવું જોઈતું હતું કે મહારાજને સંભાળવા માંડો બધું ટળી જશે. સ્વામીને શું કહેવું જોઈતું હતું કે તમે ભગવાન સંભાળવા માંડો બધું ટળી જશે, પણ સ્વામી એમ ન બોલ્યા ને એમ બોલ્યા આત્મારૂપ હો જાઓ. મહારાજના મનમાંથી મારી ભારે ખોટ થઈ. સ્વામી આમ બોલે એ બરાબર ન કહે. સ્વરૂપાનંદ સ્વામી જેવા સંત જે આમ બોલશે અને આત્માની મહત્તા આવશે તો સર્વના સુખની દેવા જે પરમાત્મા, જેને માટે આ બ્રહ્માંડમાં હું આવ્યો છું અનંત સુખ આપવા માટે, આ દુનિયા ધીમે ધીમે મને ભૂલી જાહે અને જે કરવા આવ્યો છે વાત તો આખી અટકી જાય. એટલે મહારાજે સ્વરૂપાનંદ સ્વામી માંદગી પહેરીને એવો તાવ આવ્યો, એવો તાવ આવ્યો.